उपासक संस्कार। पद्मनंदी पंच विंशति नो छठो अधिकार उपासक संस्कार एटले के श्रावक आचार एनो अधिकार चाले छे। एमा आपणे गाथा छ सुधी स्वाध्याय कर्यो छे अने सातमी गाथा चाले छे एटले सातमा श्लोक मां आपणे जिन पूजा संबंधी वात करी। जिनेश्वरनी पूजा, जिनेश्वरना दर्शन, जिनेश्वरनी भक्ति आ साधक जीवने होय ज छे। जे पोते पोतानी जातने जैन केवड़ावे अने एने जिनेश्वर भगवानी पूजा भक्ति नमस्कारनो भाव न होय तो ए जिनेश्वरनी आज्ञामां के आमन्यामां छे ज नहीं। एटले एवी जिन पूजा होय छे। एना पछी बीजू छे गुरुनी सेवा। गुरुनी सेवा एटले के सद्गुरुनी निद्रामां रहीने जे साधना करे छे एने एवा गुरु प्रत्ये अहोभाव आवे छे अने गुरु प्रत्ये अहोभाव आवे छे एटले सहज रीते अंतरमांथी ज गुरु प्रत्ये भक्तिनो भाव रहे छे। गुरुनी सेवामां व्यवहारथी कहीए तो गुरु बहारथी आवे छे, विहार करीने आवे छे तो एमना पग धोळाववा वगैरे, एमनी शुश्रूषा करवी, सेवा करवी, एमने कोईपण प्रकारे કંઈપણ સાતાનો ઉદય હોય તો એમાં આ બધું તો એને અંતરમાંથી એમની ભક્તિ છે એટલે હોય જ છે। પણ બીજી રીતે જો કહીએ તો ગુરુની સેવા એટલે ગુરુને સેવવાનો અર્થ એવો થાય છે કે ગુરુની જે માન્યતા છે, ગુરુએ જે શાસ્ત્રનો અભ્યાસ કરી અને અનુભવ સહિત જે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે અને જે શ્રદ્ધા એમને થઈ છે એવી શ્રદ્ધાને પોતે પણ સેવવી, એવી શ્રદ્ધાને પોતે સ્વીકારવી, માનવી અને ગુરુએ જે ઉપદેશ આપ્યો હોય એ ઉપદેશ પ્રમાણે પોતે પ્રવર્તવું। ગુરુની સેવામાં રહીને પણ જો એ ગુરુએ આપેલા ઉપદેશને ગ્રહણ કરતો નથી, ગુરુએ બતાવેલા મોક્ષના માર્ગને એ અનુસરતો નથી તો એવાને અંધ કહેવામાં આવ્યો છે। અને એના વિશે આગળ પછી વધારે સ્પષ્ટતાઓ આવે છે એટલે આપણે અત્યારે એનો વિસ્તાર નથી કરતા। પણ ગુરુની સેવા જીન પૂજા પછી બીજું અંગ છે ગુરુની સેવા। ત્રીજું છે સ્વાધ્યાય। સ્વાધ્યાય પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્યે અધ્યયન કરવું, અભ્યાસ કરવો, મનન મંથન ચિંતન કરવું, સત્સંગ કરવો, એ બધું સ્વાધ્યાય। સ્વના લક્ષ્યે અધ્યયન એ સ્વાધ્યાય અને પોતે જાતે જ એ કરવાનું હોય અને એવા સ્વાધ્યાય વિના કોઈ જીવ તરી શકે નહીં। માત્ર ઉપદેશ સાંભળ્યા જ કરે, 12 કલાક સુધી ઉપદેશ સાંભળ્યા કરે, વિનય ભક્તિ બધું કરે પણ પોતે સ્વાધ્યાય નથી કરતો તો પછી એ ઉપદેશ એને આત્મસાત થઈ શકતો નથી। જે કંઈ શાસ્ત્રમાંથી વાંચવામાં આવ્યું, જે ગુરુએ સમજાવ્યું, એ બધું વાંચ્યા સાંભળ્યા પછીથી પોતે શાંત ચિત્તે એના ઉપર મનન મંથન ચિંતન કરવું, ફરી પાછું જરૂર લાગે ત્યાં ફરીથી વાંચવું, ફરીથી પુનરાવર્તન કરવું, એમ સ્વાધ્યાય કરવો અત્યંત જરૂરી છે। ગુરુની નિષ્ઠા હોય ત્યારે પણ શાસ્ત્ર સાથે રાખી અને શાસ્ત્રનો અભ્યાસ કરવો, સાથે બીજા સહ અધ્યાયી હોય, બીજા સાધક હોય તો એમની સાથે પણ ચર્ચા વિચારણા, વિચાર વિમર્શ કરવા, એનું નામ સ્વાધ્યાય। આવા સ્વાધ્યાય વિના માત્ર ઉપદેશ સાંભળ્યા કરીએ તો તેથી કોઈ ફાયદો નથી. આપણે પણ ઘણી વાર આ વાત બીજી રીતે કહીએ છીએ કે આપણે ઇન્ટરએક્ટિવ થવું જોઈએ, આપણે એમાં રસ લેવો જોઈએ અને જે ન સમજાય તેના પ્રશ્નો કરવા જોઈએ. એવું ન કરવામાં આવે અને માત્ર સાંભળ્યા કરીએ તો કંઈ યાદ પણ રહેતું નથી અને એ સંબંધમાં પછી આગળ વિચારધારા પણ ચાલતી નથી. એટલે પોતે ફરી પાછું જે વિષયની વાત થઈ હોય, જે વિષય ઉપર ઉપદેશ આપવામાં આવ્યો, એના ઉપર પોતાનું અધ્યયન કરવું જરૂરી છે. એ વાત સ્વાધ્યાય વિશે પણ આગળ વાત આવે છે. ત્યાર પછી છે સંયમની વાત છે. સંયમ વિશે આપણે ઘણી વાત અષ્ટપ્રૌઢમાં કરી ગયા છીએ. અહીંયા શ્રાવકના સંયમની વાત છે, એટલે સાગાર ચારિત્રની વાત છે. નિરાગાર ચારિત્ર એ મુનિને છે, એવો સંયમ મુનિને હોય છે. આપણે ચારિત્રની વાત કરીએ એમાં પહેલા બે ભાગ પાડીએ છીએ, સમ્યક્ત્વ આચરણ ચારિત્ર અને સંયમ આચરણ ચારિત્ર. એ સંયમ આચરણ ચારિત્ર છે એના બે ભાગ કરીએ તો એક સાગાર અને બીજું નિરાગાર. એમ સંયમ આચરણ ચારિત્રના બે ભાગ પાડવામાં આવે છે. એમાં ચારિત્ર પાવળની 21મી ગાથામાં આ વાત આવે છે કે સાગાર ચારિત્ર છે એ તો પરિગ્રહ સહિત શ્રાવકને હોય છે અને નિરાગાર જે છે તે મુનિઓને હોય છે. હવે એ સાગાર ચારિત્ર જે છે, સાગાર સંયમ આચરણ ચારિત્ર, સંયમમાં જે ગૃહસ્થને માટે છે, જે પરિગ્રહ સહિત રહ્યો છે એને માટે છે, તો એ કયા પ્રકારે હોય છે એની થોડીક વાત આપણે અહીંયા લઈએ છીએ કે એમાં દર્શન વ્રત સામાયિક પોષદ એ આદિનું નામ એક દેશ છે અને બીજા છે તે પોષદ ઉપવાસ, સચિત્ત ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, બ્રહ્મચર્ય, આરંભ ત્યાગ, પરિગ્રહ ત્યાગ, અનુમતિ ત્યાગ અને ઉદિષ્ટ ત્યાગ, એમ 11 પ્રકારે એ દેશવીરતી છે અને એ સાગર સંયમ આચરણ ચારિત્ર છે. એટલે આ સાગર સંયમ આચરણ ચારિત્રના એ 11 સ્થાન છે એને પ્રતિમા પણ કહેવામાં આવે છે અથવા તો પ્રતિજ્ઞા, એટલે સાદા શબ્દોમાં ઘણીવાર પડીમાં પણ કહેવામાં આવે છે. એટલે 11 પ્રતિમાધારી શ્રાવક, એ 11 પ્રતિમાધારી શ્રાવક છે એ પણ એક જીન મુદ્રા છે. અને આ સ્થાનોનો સંયમ આચરણ ચારિત્ર કેવી રીતે હોય છે એની વાત આપણે ચારિત્ર પાવળની 23મી ગાથામાં કરી ગયા છીએ. એમાં એને દર્શનની વાત પહેલી કરવામાં આવી છે. તો પહેલા દર્શન એટલે સમ્યક દર્શન સહિત છે એવું એ દર્શન, સમ્યક દર્શન સહિત છે અને સમ્યક દર્શન સહિત છે એટલે એને સંકિત આચરણ ચારિત્ર તો છે જ, અને એ સંકિત આચરણ ચારિત્રના 25 પ્રકારના દોષોને એ દૂર કરે છે. હવે એ સાગર ચારિત્ર લીધું છે એટલે સંયમ આચરણ ચારિત્ર લઈને બેઠો છે, ત્યારે એને વિશેષમાં એ દર્શન પછીથી જે વાત કરવામાં આવી એ વ્રતની વાત કરવામાં આવી. એટલે વ્રત એટલે 12 વ્રત હોય છે, 12 વ્રત ધારી શ્રાવક થાય છે. એમાં એક પ્રશ્ન થાય છે કે પહેલી પ્રતિમા જે દર્શન પ્રતિમા કઈ એમાં શું એને વ્રત નથી હોતા? તો એનું સમાધાન પણ અહીંયા આપ્યું છે કે એને વ્રત તો હોય છે પણ એના જે 5 વ્રત જે છે, 12 વ્રતમાંથી 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત એ આપણે જાણીએ છીએ. 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત, તો એના જે 5 અણુવ્રત જે છે એ જેને માત્ર પહેલી પ્રતિમા છે, પહેલી પ્રતિમા એટલે દર્શન પ્રતિમા છે, એને એ 5 અણુવ્રત હોય છે પણ એ અતિચાર સહિત હોય છે. અને જ્યારે બીજી પ્રતિમા દર્શન પછી વ્રતની પ્રતિમા જ્યારે લેવામાં આવે ત્યારે એને એ નિરતિચાર 5 વ્રત હોય છે અને બીજા બાકીના 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત એમ બધા થઈ એને 12 વ્રત હોય છે. એ સિવાય પણ બીજી સાથે વાત એમ લેવામાં આવી છે કે એને 5 ઉદંબર ફળનો ત્યાગ હોય છે, મધનો ત્યાગ હોય છે, માંસનો ત્યાગ હોય છે અને મદ્ય એટલે દારૂનો પણ ત્યાગ હોય છે. એટલે બીજી રીતે એમ પણ કહેવામાં આવે છે કે એ 8 મૂળ ગુણનું પાલન કરે ને 8 મૂળ ગુણની અંદર બે રીતે ગણવામાં આવ્યું છે. આપણે જે રીતે કહીએ છીએ 5 ઉદંબર ફળ, મધ્ય, માંસ અને મદ, અથવા તો બીજી રીતે કેટલાક શાસ્ત્રમાં એમ પણ કહેવામાં આવે કે 5 અણુવ્રત પાળે, મધ્ય, માંસ અને મધ્યનો ત્યાગ કરે એ આઠ મૂળ ગુણ. એટલે આમાં કોઈ વિરોધ નથી, એ વિવક્ષા ભેદ છે. એટલે એ પ્રકારે એને વ્રત સહિતનું ચારિત્ર હોય છે એ બીજી પ્રતિમા કહેવામાં આવી, અને ત્યાર પછીથી એને સામાયિક હોય છે, પુરુષદ હોય છે, પુરુષદ ઉપવાસ છે, પછી સચિતનો ત્યાગ છે, રાત્રિભોજન ત્યાગ છે, બ્રહ્મચર્ય છે, આરંભ ત્યાગ છે, પરિગ્રહ ત્યાગ છે, એ પ્રમાણે એને મૂળ વધુ થઈને 11 પ્રતિમા હોય છે. અને એવા 11 પ્રતિમાધારી શ્રાવક જે છે એ શ્રાવકને અહીંયા પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવક કહેવામાં આવે છે, અથવા તો દેશવીરથી સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. એટલે અહીંયા આ જે વાત ચાલી છે શ્રાવકના જે 6 અંગની વાત લીધી છે, શ્રાવકને 6 આ હોય છે આવશ્યક વસ્તુ, એમાં આ સંયમની વાત લીધી, એનો વિસ્તાર ફરીથી આપણે આગળ કરીશું. ત્યાર પછીથી તપ. તપ એટલે શાસ્ત્ર પ્રમાણે જો જોવા જઈએ તો ઈચ્છા નિરોધ તપ, ઈચ્છા ઉત્પન્ન ન થવી એનું નામ તપ છે. આ નિશ્ચય તપ છે. આવું નિશ્ચય તપ હોય ત્યારે એને બાહ્યમાં એ પ્રકારે બાહ્ય તપ હોય છે, ઉપવાસ વ્રત આદિ તપ હોય છે. એટલે 12 પ્રકારના તપ આપણે લઈએ છીએ, 6 પ્રકારના આંતરંગ તપ અને 6 પ્રકારના બાહ્ય તપ. ઉણોદરી તપ છે, વૃત્તિ પરિસંખ્યાન તપ છે. એ પ્રકારે બાહ્ય જે તપ લઈએ છીએ એવા તપ મુનિને જેમ હોય છે અંતરંગ તપની સાથે, એ જ પ્રકારે શ્રાવકને પણ એ બધા તપ હોય છે. અંતરંગ તપ નથી છતાં પણ બાહ્ય તપનું પણ એક પ્રકારે મહત્વ છે. જેને અંતરંગ તપ નથી છતાં પણ એ તપ કરે છે તો એને એક ટેવ પડે છે કે જ્યારે એને શરીરમાં પ્રતિકૂળતા હોય ત્યારે પણ એ પોતે પોતાના ધર્મ સ્વભાવમાં પ્રવૃત્ત રહી શકે, પોતાની ધાર્મિક પ્રવૃત્તિમાં એ રહી શકે. એટલા માટે એને યથાશક્તિ પોતાની જેટલી શક્તિ છે તે પ્રમાણે તપ કરવા જોઈએ. દરેક સાધકે પોતાની શક્તિ અનુસાર તપ કરવા જોઈએ. એક તો એને એવા કષ્ટ સહન કરવાની એને શક્તિ પેદા થાય એવી ટેવ પડે કે જેથી કરીને જ્યારે શારીરિક પ્રતિકૂળતા હોય એ વખતે એ ધર્મને ભૂલીને પોતાની નિત્ય ધાર્મિક ક્રિયાઓ છે, ધાર્મિક વાંચન છે, સ્વાધ્યાય છે, એ બધાને ભૂલીને આર્ત ધ્યાનમાં ન પડી જાય. શારીરિક પ્રતિકૂળતાના સંયોગમાં આર્ત ધ્યાન બહુ થાય, ધર્મને ભૂલી જાય એવું ન થાય એટલે એવા તપ કરવા જરૂરી છે. બીજી વસ્તુ જે છે કે જ્યારે એને અંતરંગ તપ છે ત્યારે સહજ રીતે જ બાહ્યમાં એવા બાહ્ય તપ હોય છે, એટલે એ રીતે એનું એ મહાત્મ્ય તો બની જ રહે છે કે જ્યારે એને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા અને લીનતાનો પુરુષાર્થ કરે છે ત્યારે બાહ્યમાં એને ઉપવાસ આદિ પુરુષદ આદિ હોય છે, એટલે એ રીતે એનું મહત્વ છે. અને ત્રીજી વસ્તુ કે એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, એવો પુરુષાર્થ કરી રહ્યો છે, એ સાધક થયો છે અને અંતરંગ હજી સમ્યક દર્શન નથી પ્રગટ થયું તે એને એવા અંતરંગ તપ નથી થતા, પણ એની ભાવના એવી છે ત્યારે એ તપને શુભ ભાવ સમજીને એવા તપ કરે છે. એની દ્રષ્ટિમાં એની શ્રદ્ધામાં તો એમ જ આવ્યું છે કે આ શુભ ભાવ છે એમ સમજીને પણ એ જો એવા બાહ્ય તપ કરે છે તો એથી એને એ પોતાની સાધનામાં એ ઉપકારી નીવડે છે. એટલે એમ ત્રણ પ્રકારે એ તપનું મહત્વ છે. એટલે શ્રાવકને એવા તપ હોય છે અને એને એના પોતાથી બનતા અથાશક્તિ તપ કરવા જોઈએ. એના પછી આગળ વાત કરી છે દાનની. શ્રાવક ગૃહસ્થાશ્રમમાં છે, પરિગ્રહ સહિત છે તો એને દાન હોય છે. હવે નિશ્ચયથી વાત જો વિચારવા જઈએ તો કોઈ પણ જીવ કંઈ પણ ગ્રહણ કરી શકતો નથી, કંઈ પણ ત્યાગી શકતો નથી. આ નિશ્ચય અપેક્ષા એ માન્યતા જે છે, આ શ્રદ્ધા છે, એ તો યથાર્થ શ્રદ્ધા છે. એને તો મનમાં ગ્રહણ કરીને જે પોતે પોતાના ધારણ કરેલા પરિગ્રહ પ્રત્યેથી ઉદાસીન થાય છે, પરિગ્રહ પ્રત્યેથી ઉદાસીન થાય છે, એને દાન આપવાનો ભાવ થાય છે. અને એવા દાનમાં મુખ્યત્વે મુનિને આપેલા દાન અથવા તો સત્પાત્રે આપેલા દાન જે છે તેનો જ મહિમા છે. સત્પાત્રે આપેલા દાન અને મુખ્યત્વે મુનિને આપેલા દાનનો મહિમા છે. એમાં ચાર પ્રકારના દાન કહેવામાં આવે છે, અભયદાન, આહારદાન, ઔષધદાન, ઔષધદાન અને શાસ્ત્રનું દાન. એવા ચાર પ્રકારે એ દાન કરે છે. તો અહીંયા આ સાતમા શ્લોકમાં જે વાત આવી, જીન પૂજા, ગુરુની સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન, આ છ કર્મ, આ છ કાર્યો ગૃહસ્થોએ પ્રતિદિન કરવા યોગ્ય છે, હંમેશા કરવા યોગ્ય છે. પછી એ વખતે એ કાર્યો કરતો હોય ત્યારે એને પછી નિશ્ચય આભાસી થઈ અને આમાં તો કંઈ થવાનું નથી એમ વિચાર કરવો જોઈએ નહીં. જો એ આમાંનું કંઈ કરતો નથી તો એ નિશ્ચય આભાસી છે. જેને ખૂબ દ્રવ્યશ્રુતનો અભ્યાસ છે, જેને દ્રવ્યાનુયોગનો અભ્યાસ છે, એમાં દ્રવ્યશ્રુતની અંદર ખાસ કરીને દ્રવ્યાનુયોગનો જ અભ્યાસ છે, એ જો આવા કાર્યો નથી કરતો તો એ નિશ્ચય આભાસી થાય છે. એટલે જેને સાચી દ્રષ્ટિ થઈ છે, ભલે કદાચ અનુભવ નથી થયો, તો પણ જે શાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને દ્રવ્યાનુયોગનો ખૂબ અભ્યાસ કરી રહ્યો છે, એણે પણ સમજીને, એને પણ પોતે સમજીને પોતાની વર્તમાન જે પર્યાય છે એ અનુસાર આ પ્રકારના છ કર્મોમાં એને રહેવું જોઈએ. એવા કર્મો પ્રતિદિન કરવા જોઈએ, હંમેશા કરવા જોઈએ. જિનેશ્વરની પૂજા નથી કરતો તો જિનેશ્વર ભગવાનના દર્શન કરવાનો ભાવ એને જરૂરથી હોય અને દર્શનનો ભાવ છે એમાં એ નમસ્કાર આવી જાય છે, વંદન સ્તુતિ વગેરે બધું આવી જાય છે. એ પોતે સમોસરણમાં જઈને એવી રીતે જીન પૂજા દર્શન આદિ નથી કરી શકતો તો પ્રતિમાના દર્શન તો જરૂરથી કરે. જીન પ્રતિમાના દર્શન તો એને જરૂરથી નિયમિત કરવા જોઈએ. ગુરુ પ્રત્યક્ષ નથી તો ગુરુ પ્રત્યેના વંદનનો ભાવ એને આવવો જોઈએ. જેને એને ગુરુ માન્યા છે, જેને એને ગુરુ માન્યા છે એને એના પ્રત્યે સ્તુતિ વંદનનો ભાવ, એના એમના ઉપકાર અને તળે પોતે રહ્યો છે એમ ભાવ આવે તો એના માન કસાય ઘટે છે, એનો સ્વચ્છંદ ચાલ્યો જાય છે. એટલે એ પણ એને નિયમિત કરવા જોઈએ. અને સ્વાધ્યાય, સ્વાધ્યાય વિના તો એ મૂંડ થઈ જશે, માત્ર ઉપદેશ સાંભળ્યા કરશે તો એ પોતે એને આત્મસાત નહીં કરી શકે. એટલે સ્વાધ્યાય પણ એને નિયમિત હોવો જોઈએ. અને આ બધું હોય ત્યારે એને સંયમ, એનાથી બની શકે તેટલો સંયમ, 11 પ્રતિમાની આપણે વાત કરી તો એમાંથી જેટલી પ્રતિમા એ રાખી શકે છે, જેટલી પ્રતિજ્ઞા કરી શકે છે એ પ્રમાણે, અને પછી પ્રતિજ્ઞા વધારતા જવા તરફ એનું લક્ષ્ય હોવું જોઈએ, એવો એને શ્રાવક ધર્મરૂપ સંયમ હોવો જ જોઈએ. એનાથી થઈ શકે તેટલું એણે તપ કરવું જોઈએ અને એના તપનો એનો એ પ્રકારે ભાવ હોવો જોઈએ. એને 6 પ્રકારના અંતરંગ તપનો ખ્યાલ રહેવો જોઈએ અને બાહ્ય તપ છે તે શુભ ભાવ છે એવી શ્રદ્ધા એને રહેવી જોઈએ. તપ દ્વારા એણે ક્યારે એમ વિચાર ન કરવો જોઈએ કે આ તપને લીધે થઈ અને મને કંઈક વસ્તુની પ્રાપ્તિ થાય, એવા નિદાન નહીં બાંધવા જોઈએ, એ પાપ છે. એટલે એ રીતે એને તપ હોવું જોઈએ. અને દાન, કેમ કે ગૃહસ્થાશ્રમમાં છે અને સંયોગો એવા છે કે એમાં એને કેટલી બધી વસ્તુઓ એના સંયોગોમાં પ્રાપ્ત થઈ છે એ બધાનો એને પરિગ્રહ છે, તો એ પરિગ્રહ તરફ ઉદાસીનતાના ભાવ કેળવવા માટે દાનની પ્રવૃત્તિ હોય છે. અને એ પ્રકારે આ 6 કર્મ ગૃહસ્થોએ રોજ હંમેશા કરવા જોઈએ અને એ આવશ્યક છે, ગૃહસ્થને માટે એ અતિ આવશ્યક છે. તો અહીંયા આપણે આ 7મી ગાથા અથવા તો 7મો શ્લોક આપણે લીધો. હવે આગળ અહીંયા 8મા શ્લોકને લઈએ આપણે. સમતા સર્વભૂતેષુ સંયમે શુભ ભાવના આર્ત રૌદ્ર પરિત્યાગસ્ત દ્વિસામાયિકમ વ્રતમ. 8મા શ્લોકનો અર્થ છે કે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમતા ભાવ ધારણ કરવો, સંયમના વિષયમાં શુભ વિચાર રાખવો અને આર્ત તથા રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો એને સામાયિક વ્રત માનવામાં આવે છે. સામાયિક વ્રત વિશે આપણે થોડોક વધારે વિચાર કરીએ પછી આ જે અહીંયા અર્થ આપ્યો છે એને આપણે લઈએ. સામાયિકનો અર્થ આપણને સામાન્ય પ્રતિક્રમણની અંદર જે આપવામાં આવ્યો છે, સર્વસામાન્ય પ્રતિક્રમણ, એ અર્થને આપણે જોઈએ. કે કયા પ્રકારે એમાં સામાયિક કહેવામાં આવ્યું છે. તો એમાં આપણે સર્વસામાન્ય પ્રતિક્રમણના ત્રીજા પાઠમાં એ વાત આવે છે કે જે સર્વ સાવધ ક્રિયાથી વિરક્ત થઈ, સર્વ પ્રકારની સાવધ ક્રિયા જેમાં વધ થતો એ વધ સહિતની ક્રિયાઓથી પોતે વિરક્ત થાય, સર્વ સાવધ ક્રિયાથી વિરક્ત થઈ ત્રણ ગુપ્તિઓને ધારીને, મન વચન અને કાયાની ગુપ્તિને ધારીને પોતાની ઇન્દ્રિયોને ગોપવે છે, પોતાની ઇન્દ્રિયોને સંક્ષિપ્ત કરે છે, ગોપવે છે, તેને સ્થાયી અથવા તો ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. એ પછી જે સર્વત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં સમતા ભાવ રાખે છે તેને જ સ્થાયી ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જો સમતા ભાવની પણ વાત લીધી, સમતાનો ભાવ, વ્યાકુળતા રહિત પોતે પોતાના સ્વરૂપમાં રહેવું, પોતે પોતાને જીવ સમજે છે એ જ પ્રકારે અન્ય જીવોને પણ જીવ સમજવા, એને ગમે તે પર્યાયમાં હોય છતાં પણ એને જીવ માનવા, પોતે સિદ્ધ સમાન છે એમ અન્ય જીવો પણ સિદ્ધ સમાન છે એવો સમતા ભાવ, એવા સમતા ભાવને જે રાખે છે એને ખરી સામાયિક છે. એટલે એ સ્થાવર જીવ હોય કે ત્રસ જીવ હોય, એને એક ઇન્દ્રિય જીવ કે બે ઇન્દ્રિય કે ત્રણ ઇન્દ્રિય જીવ એમ એની પર્યાય તરફ દ્રષ્ટિ ન કરતા એ જીવ છે, અને એ જીવ નિગોદમાં રહ્યો છે તો પણ એ પણ જીવ એ પર્યાયમાંથી બહાર નીકળીને બીજી પર્યાયમાં જશે અને પછી પોતે પુરુષાર્થ કરશે તો એ સિદ્ધની પર્યાયને પ્રાપ્ત કરશે એમ દરેક જીવ પ્રત્યે સમભાવ કેળવવો, એ સમતા ભાવ ધારણ કરવો. એના પછી સામાયિકનો આગળ અર્થ આપ્યો છે કે સંયમ પાળતા, નિયમ કરતા તથા તપ ધરતા, એક આત્મા જ જેને સમીપ વર્તે છે તેને ખરી સામાયિક હોય છે, સાચી સામાયિક હોય છે. સંયમ પાળતો હોય ત્યારે, વ્રત અને નિયમ અને તપ ધારણ કર્યા હોય ત્યારે પણ એ પોતે પોતાના આત્માની સમીપ રહે છે, એને બીજો કોઈ વિકલ્પ નથી, કોઈ પણ પ્રકારે કંઈ વસ્તુ બીજી અન્ય પ્રાપ્ત કરવી છે એવા વિકલ્પો નથી, એને સાચા અર્થમાં સામાયિક હોય છે. એટલે અહીંયા પણ એ વાત લીધી છે, સંયમના વિષયમાં શુભ વિચાર રાખો, સંયમના વિષયમાં શુભ વિચાર રાખો એમ કહ્યું. એનો અર્થ એ થાય છે કે જ્યારે એને સંયમ છે તો એ સંયમને કારણે એ દેવગતિ પામે, સંયમને કારણે કોઈક વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કરે, સંયમને કારણે એને કોઈક પ્રકારે રિદ્ધિ પ્રાપ્ત થાય એમ નહીં, એ ભાવ મિથ્યા ભાવ છે. પણ સંયમ એ પોતે પોતાના સ્વરૂપમાં જવા માટે થઈને કરી રહ્યો છે ત્યારે એ બાહ્ય સંયમ છે, એ શુભ ભાવ છે, એવી શ્રદ્ધા એની હોવી જોઈએ. અને સંયમ વખતે કોઈ પણ પ્રકારે ઈચ્છા આકાંક્ષા એને હોય નહીં, કોઈ પણ પ્રકારના તપ કરતો હોય તો એમાં એને એવો ભાવ હોય નહીં, કોઈ વસ્તુની પ્રાપ્તિનો ભાવ હોય નહીં. જે અન્ય મતમાં જે વાત છે એ વાત અહીંયા આપણે જૈન મતમાં નથી લેતા. અન્ય મતમાં એવી વાત આવે છે કે એવા તપ કરે અને તપને કારણે થઈને રિદ્ધિ અમુક પ્રકારની એ પ્રાપ્ત કરે, અને એવી રિદ્ધિ પ્રાપ્ત કરવા માટે થઈને તપ કરે. તપ કરવાનું મુનિઓનું કારણ મોટે ભાગે એ અન્ય મતમાં એવું જ જણાવવામાં આવે કે એ તપ કરી અને પછી એવી શક્તિ પ્રાપ્ત કરે અને પછી શક્તિને કારણે થઈને શ્રાપ આપે, એટલે એ પેલાને શ્રાપને કારણે પેલાનું અકલ્યાણ થાય, કે આશીર્વાદ આપે તો કંઈક બીજાનું કલ્યાણ થાય. આવી બધી વાત અન્ય મતમાં આવે છે, આપણે એમાં માનતા નથી. આપણે એટલે જૈન, જે જૈન છે તે માનતો નથી. કેમ નથી માનતો? કેમ કે એ બીજાનું કંઈ કરી શકવા માટે શક્તિમાન છે જ નહીં. જે કંઈ કરવાનું છે તે તેણે પોતાના સ્વરૂપમાં કરવાનું છે, અને કોઈ પોતાનું કાર્ય કરી શકે છે, અન્યનું કાર્ય કરી શકતો જ નથી, તો પછી એવી રિદ્ધિ કે સિદ્ધિ કંઈ પણ હોય અને બીજાનું કાર્ય થાય એ શક્ય જ નથી. એટલે એવા નિદાન બાંધવા નહીં કે આટલું તપ કરી અને એ તપ કરવાને કારણે મને કંઈ પણ પ્રાપ્ત થશે એવો વિચાર વિકલ્પ કરવો એ તો પાપનો ભાવ છે, એ મિથ્યા ભાવ છે. એટલે સંયમના વિષયમાં શુભ વિચારનો અર્થ આ થાય છે. અહીંયા આગળ પણ સામાયિક વિષયની વ્યાખ્યામાં કહ્યું છે કે જેને રાગ દ્વેષ વિકાર પેદા થતો નથી તેને સાચી ખરી સામાયિક હોય છે એમ કેવળી ભગવાને કહ્યું છે. राग द्वेष विकार पैदा थतो नथी। एटले साचा अर्थमां जोईए तो पोताना स्वभाव भावमां जे रहे छे अने स्वभाव भावने त्यजीने એ અન્ય ભાવે થતો નથી એને જ સામાયિક હોય છે અને આવી સામાયિક છે ત્યારે સંવર હોય છે એને આશ્રવ થતા નથી બંધ પડતો નથી એ વાતને અહીંયા પણ લેવામાં આવી છે। સામાયિક વ્રત જે છે એમાં આર્ત તથા રૌદ્ર ધ્યાનનો ત્યાગ એટલે અન્ય ભાવે કોઈ પણ ભાવે એને પરિણમવાનો પણ એમાં ત્યાગ આવી જાય છે। એટલે વિકારી ભાવે વિભાવ ભાવે જ્યારે એ પરિણમન કરે છે ત્યારે રાગ કે દ્વેષ થાય છે ત્યારે એ રાગ અને દ્વેષની સાથે રહેલા જે જે ભાવ છે આપણે 84 લાખ પ્રકારના ભાવોની વાત કરી છે એવા કોઈ પણ ભાવ જે છે એ ભાવ પેદા ન થવા એ સાચી સામાયિક છે। એનાથી આગળ પણ અહીંયા સામાયિકની વ્યાખ્યા આપી છે કે જે નિત્ય આર્ત અને રૌદ્ર ધ્યાનને ટાળે છે તેને સ્થાયી ખરી સામાયિક હોય છે એમ ભગવાને કહ્યું છે। આગળ કહે છે કે જે કોઈ નિત્ય પુણ્ય અને પાપ ભાવોને ત્યાગે છે તેને સાચી સામાયિક હોય છે। સામાયિક કરનારને આર્ત અને રૌદ્ર ધ્યાન થાય જ નહીં। જે સામાયિકમાં છે એને આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન થતા જ નથી। એને ધર્મ ધ્યાન હોય, ધર્મ ધ્યાન એટલે શુદ્ધ ભાવ અને શુભ ભાવ એવા ધર્મ ધ્યાન હોય, અને શુક્લ ધ્યાન એ તો પરમ શુદ્ધ ભાવ છે। એ 4 પ્રકારના ધ્યાન આપણે કહીએ છીએ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન। સાધક જીવને ધર્મ ધ્યાન હોય છે અને એ આગળ વધે છે, શ્રેણી ચડે છે તો પછી એને શુક્લ ધ્યાન થાય છે, અને એને પાપ અને પુણ્ય એટલે એવા આશ્રવ ભાવ, એવા વિભાવ ભાવ, વિકારી ભાવ હોતા નથી। જે કોઈ નિત્ય પુણ્ય અને પાપ ભાવોને ત્યાગે છે એને સાચી સામાયિક છે। આગળ પણ વાત કરી છે કે જે હાસ્ય, શોક, રતિ, અળતિ, જુગુપ્સા, ભય 3 પ્રકારના વેદ એમ 9 પ્રકારના નો કસાય, એ 9 નો કસાય જે છે એને પોતે નિત્ય દૂર રાખે છે તેને સાચી સામાયિક હોય છે એમ કેવળી ભગવાને કહ્યું છે। અને અંતમાં એક વાત કરી છે કે જે કોઈ નિત્ય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને ધ્યાવે છે તેને ખરી સામાયિક હોય છે। એટલે આવું સામાયિકનું રૂપ છે, આવા સામાયિકના સ્વરૂપને પોતે જાણી અને એની પ્રાપ્તિને અર્થે એવું સામાયિક પોતાને પ્રાપ્ત થાય એ માટે હંમેશા ઉદ્યમી રહે છે ત્યારે એને વ્યવહારમાં સામાયિક હોય છે। એટલે કે એ 2 ઘડી માટે અથવા એથી વધુ સમય માટે, ઓછામાં ઓછું 2 ઘડી તો કહ્યું છે, અહીંયા તો લોકો ઘડિયાળ જોતા હોય કે 2 ઘડી થઈ ગઈ, જોજો ભાઈ ઘડિયાળ જોજો બોલતા હોય છે, મેં તો સાંભળ્યા છે ઘરડા માણસો ને ઘણી વાર, ઘડિયાળ જોજો એમ કે કેટલા વાગ્યા છે, 2 ઘડી થઈ ગઈ એમને, એની એની ચિંતા પહેલી હોય છે કે ક્યારે 2 ઘડી પૂરી થાય અને સામાયિક પારીએ, એમ નહીં, એવું સામાયિક નથી। 2 ઘડી માટે થઈ કે જેનાથી વધારે સમય માટે થઈ અને એ ક્ષમતા ભાવપૂર્વક બેસે છે તો એ ક્ષમતા ભાવ એનો થશે કેવી રીતે, તો એ વખતે એ વિધિપૂર્વક સામાયિક લે છે, પ્રતિજ્ઞા લઈ 3 વાર તિખુતોનો પાઠમાં એ 3 વાર નમસ્કાર કરવાની વાત આવે છે, એ પ્રમાણે 3 વાર નમસ્કાર કરી અને આજ્ઞા લઈ અને બેસે છે તો એ વખતે એ જે સમય છે એમાં એને સમતા ભાવ રહે એ માટે થઈને એને એવું શાસ્ત્રનું અધ્યયન આદિ કરવાનું હોય, પોતાના સ્વરૂપમાં જવા માટેનું ચિંતવન કરવાનું હોય, જે ગુરુએ ઉપદેશ આપ્યો છે એના ઉપર મનન કરવાનું હોય અને એમ સમતા ભાવ એનો જળવાઈ રહેવો જોઈએ। એમાં પછી કેટલો સમય ગયો એ મહત્વનું નથી, એ 48 મિનિટ કરતા વધારે સમય જાય તો ભલે જાય, એમાં મૂળ તો એવા ક્ષમતા ભાવપૂર્વક બેસવું, શાંત ચિત્તે બીજા વિકલ્પોને છોડી દેવા, એ વખતે બીજા વિચારો કરવા નહીં, એવું દરેક સાધક જીવને જરૂરી છે। વિધિ ના આવડતી હોય તો કંઈ વાંધો નથી, પ્રભુ 3 નવકાર મંત્ર બોલી અને પ્રભુની આજ્ઞા લેવી, ગુરુની આજ્ઞા લેવી અને હું ક્ષમતા ભાવપૂર્વક બેસું છું એમ કરીને બેસવું, અને એ વખતે બીજા કોઈ વિચારો વિકલ્પ ન કરવા, અને ઓછામાં ઓછું 2 ઘડી 48 મિનિટ માટે, 50 મિનિટ માટે ઓછામાં ઓછું બેસવું, એટલે 1 કલાક એ ભાવે બેસવું, એ વખતે સાથે શાસ્ત્ર લઈને બેસવું, જેથી કરીને એમાં આપણે મનન મંથન ચિંતન કરી શકીએ, એનો અભ્યાસ કરી શકીએ અને બીજા વિકલ્પોમાં જવાય નહીં એમ ક્ષમતા ભાવે બેસવું, આ નિયમિત કરવા જેવું છે। ભલે વિધિ ના આવડતી હોય તો કંઈ વાંધો નથી, પણ એટલું તો આપણને આવડે છે, આપણે નમસ્કાર મંત્ર બોલી અને પ્રભુની આજ્ઞા લઈએ કે હું હવે ક્ષમતા ભાવપૂર્વક બેસીશ અને હું મારા આત્માના કલ્યાણને અર્થે આ સામાયિક કરું છું, અને એ જ રીતે પછી પૂરી થાય ત્યારે એ જ રીતે એવા ભાવપૂર્વક આપણે પાડીએ, એવા પણ આપણે સ્તુતિ વંદન જે આવડતું હોય તે કરીએ, નમોથોળમ વગેરે ના આવડતું હોય વિધિ પ્રમાણે તો કંઈ વાંધો નથી, તો આપણે 24 ભગવાનના નામ આવડતા હોય તો 24 ભગવાનના નામ લઈ અને આપણે એમને વંદન કરીએ, અને આપણને કોઈ દોષ લાગ્યો તો એ માટે ક્ષમા માગીએ કે મને જો કોઈ બીજો વિચાર આવ્યો હોય, વિકલ્પ આવ્યો હોય તો હું એ માટે ક્ષમા માગું છું. આટલું તો જાતે કરી શકાય, વિધિમાં મૂળ વાત એટલી જ છે, બીજી કોઈ વાત નથી. એક બીજી પણ વાત છે કે આ વખતે જો શક્ય હોય તો લોગસનો પાઠ આવડતો હોય તો ચાર લોગસનો કાવસક કરીએ તો વધારે સારું છે, ના આવડે તો નવકાર મંત્ર, 8 નવકાર મંત્રનો કાયસ્વર કરવો સામાયિકની વિધિ દરમિયાનમાં, એ વખતે એ પણ કરવો, છેવટે પાઠની વખતે પણ એ કરવો. આ થઈ શકે એવી વસ્તુ છે, બીજી વિધિની કંઈ જરૂર નથી. મૂળ વાત એ છે કે ક્ષમતા ભાવપૂર્વક બેસવું છે તો આ પ્રમાણે આપણે પહેલા આજ્ઞા લઈએ, નમસ્કાર કરીએ અને બેસીએ છીએ, અને પછી એમાં આપણે નવકાર મંત્ર બોલીને પણ કાયસ્વર કરીએ, અને પછી 24 ભગવાનના નામ તો એટલીસ્ટ વધારે નહીં તો એટલા આવડતા હોય તે બધાને ઇન્ડિવિજ્યુઅલ નામ લઈને નમસ્કાર કરીએ કે હું ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરું છું એમ. અને એથી વિશેષ જો આવડતું હોય તો વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન બિરાજી રહ્યા છે એમના પણ નામ લેવા, શ્રીમદર પ્રભુ વિગમદર સ્વામી, શ્રી ભાવુ સ્વામી, સુભાવુ સ્વામી, ચંદ્રભાવુ સ્વામી, એમના પણ નામ લઈને નમસ્કાર કરવા, અને કંઈ ના આવડતું હોય તો આમના મનમાં એવો ભાવ રાખી એને નમસ્કાર કરવા કે વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન શ્રીમંદર પ્રભુ આદિ બિરાજે છે એ બધાને નમસ્કાર કરું છું, અને સાથે રહેલા સર્વ અરિયંત ભગવાન એટલે કેવળી ભગવાન જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એ બધાને નમસ્કાર કરું છું, ભાવિ તીર્થંકર ભગવાનને નમસ્કાર કરું છું, ભાવિ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનારા કેવળી ભગવાનને નમસ્કાર કરું છું, જે ભવિષ્યમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના છે એમને બધાને નમસ્કાર કરું છું, અને ગણધરને નમસ્કાર કરું છું જે આ ભવે મોક્ષ જનારા છે. પછી પંચ પરમેશ્વરને નમસ્કાર કરું છું, સાધુના ત્રણ પદને નમસ્કાર કરું છું, આચાર્ય ઉપાધ્યાય અને મુનિ નમસ્કાર કરું છું, અને સર્વ સિદ્ધને નમસ્કાર કરું છું જે ભૂતકાળમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને અરિહંત અથવા તીર્થંકર થઈ અને સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે એ સર્વ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. અને પછી વધારે વિચાર કરવો હોય તો વધારે વિસ્તારથી એમ પણ વિચાર કરી શકાય કે જે ભરત ક્ષેત્રના વિશેથી જે 24 તીર્થંકર ભગવાન થઈ ગયા એ 24 તીર્થંકર ભગવાન જે સિદ્ધ શિલા પર બિરાજી રહ્યા છે એમને નમસ્કાર કરું છું, અને એની પહેલા પણ બીજા 24 થયા હતા જેના નામ ભલે મને નથી આવડતા તો એવા 24 તીર્થંકર ભગવાન જે સિદ્ધ થઈને સિદ્ધ શિલા ઉપર બિરાજે છે એમને નમસ્કાર કરું છું, અને એની પહેલાના 24 તીર્થંકર ભગવાન જે સિદ્ધ થઈ અને સિદ્ધ શિલા ઉપર બિરાજે છે એમને પણ નમસ્કાર કરું છું, અને એમ અનંત 24ના અનંત 24 તીર્થંકર ભગવાન સિદ્ધ થઈ અને સિદ્ધ શિલા ઉપર બિરાજે છે એ સર્વને નમસ્કાર કરું છું. એ જ પ્રમાણે ભરત ક્ષેત્ર સિવાય ઐરાવત ક્ષેત્ર, મહાવીર ક્ષેત્રને વિશેથી પણ અનંત કાળમાં અનંત તીર્થંકર ભગવાન થયા છે એ સર્વ તીર્થંકર ભગવાન સિદ્ધ સહી અને સિદ્ધ શિલા ઉપર બિરાજી રહ્યા છે એમને પણ નમસ્કાર કરું છું. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. અને છેવટે કે સર્વલોકને વિશેથી ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, મહાવીર ક્ષેત્ર, સર્વલોકને વિશેથી અનંત કાળમાં અનંત કેવળી ભગવાન થયા છે એ સર્વ સિદ્ધ થઈ અને સિદ્ધ શિલા ઉપર બિરાજે છે એવા સર્વ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું, અને પછી આચાર્ય ઉપાધ્યાય અને મુનિ નમસ્કાર કરું છું. એમાં ગણધર પણ આવી ગયા, આચાર્ય કહેતા ગણધર પણ આવી ગયા. આ રીતે એવો ભાવ કરવામાં આવે તો પણ એમાં તમને 10 મિનિટ સુધી એ જે ભાવ વર્તે છે એ ભાવ જે છે એ સમતા ભાવ જ છે. તમે એ બધાને એમની શ્રદ્ધા સહિત સ્વીકારો છો, એ બધાને કોઈ પર્યાય અપેક્ષાથી સ્વીકારો છો એમ નથી, પણ એમની જે મૂળભૂત શ્રદ્ધા જે છે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે થાય એના સહિત સ્વીકારો છો એટલે એ સમતા ભાવ છે. અને એવો સમતા ભાવ સામાયિકમાં હોય, અધ્યયન ઉપરાંત આવો સમતા ભાવ હોય, કાયોત્સર્ગનો ભાવ હોય કે જે સ્થિરતાનો ભાવ છે, જે ધ્યાનમાં સ્થિરતા કરવા માટેનો ભાવ છે, એટલે આ બધું જો જોવા જઈએ તો સામાયિકમાં એ બીજા પ્રકારે જોવા જઈએ તો આપણે પોતે પોતાનામાં સ્થિરતાનો પુરુષાર્થ જ કરી રહ્યા છીએ એટલે આવું સામાયિક ગૃહસ્થને હોય, અને એના માટે અહીંયા વાત કરવામાં આવી છે. આગળ પણ 9મા શ્લોકમાં પણ વાત કરવામાં આવી છે કે સામાયિકમ ન જાયેત વ્યસન મ્લાન ચેતસ શ્રાવકેન તત સાક્ષાત ત્યાજ્યમ વ્યસન સપ્તકમ. એટલે એનો અર્થ અહીં આપ્યો છે કે જેમનું ચિત્ત જુગાર વગેરે વ્યસનોથી મલિન થઈ રહ્યું હોય તેને ઉપરોક્ત સામાયિકની સંભાવના નથી, તેથી શ્રાવકે સાક્ષાત તે સાત વ્યસનોનો પરિત્યાગ અવશ્ય કરવો જોઈએ. જો કોઈ પણ જગ્યાએ આપણે કંઈ પણ કરીએ છીએ ત્યારે યોગ્યતાની વાત થાય છે, વ્યવહારમાં તો આપણે આ યોગ્યતા સ્વીકારીએ છીએ. જો તમારે એન્જિનિયરિંગ ફર્મમાં કામ કરવું હોય અને એન્જિનિયર તરીકે કામ કરવું હોય તો તમારી પાસે એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ અને એન્જિનિયરિંગનો તમે અભ્યાસ કરેલો હોવો જોઈએ. અને આગળ વધીને એમ પણ કહેવાય કે તમને એનો અનુભવ પણ હોવો જોઈએ, કામનો અનુભવ પણ હોવો જોઈએ. શિક્ષક તરીકે કામ કરવું છે તો પણ અત્યારે એ શિક્ષક તરીકે તમે કામ કરેલું છે એવો અનુભવ જોઈએ, અથવા તો તમે બીએડ બેચલર ઓફ એજ્યુકેશન કરેલું છે એવું માગવામાં આવે છે. તમે કોઈ પણ કામ નાનામાં નાનું કામ કરતા હો તો તમારી પાસે એ વિષયની કોઈ પણ એ કળા તમને આવડે છે એવું કોઈ પણ જાતનું પ્રમાણપત્ર માગવામાં આવે છે, સર્ટિફિકેટ હોય. અમેરિકામાં તો ખાસ કરીને 12મા પછીથી આવા વ્યવસાયલક્ષી કેટલાય અભ્યાસો હોય છે, એક વર્ષ ને બે વર્ષ પ્લમ્બિંગ કરવું હોય તો પણ, કાર્પેન્ટ્રી કરવી હોય તો પણ, અને એને પેઇન્ટિંગ કરવું હોય તો, એના પણ બધાના કોર્સ હોય છે, કોઈ 6 મહિનાના, 9 મહિનાના, વર્ષના, બે વર્ષના, બરાબર. ફિઝિશિયન આસિસ્ટન્ટના કોર્સ ને, સર્જન આસિસ્ટન્ટના કોર્સ ને, કેટલા પ્રકારના એવા વ્યવસાયલક્ષી કોર્સ હોય છે. એ કોર્સ કર્યા વિના તમે એ કાર્ય કરી શકતા નથી. એનો અર્થ શું થયો? એનો અર્થ એ છે કે તમે એક પ્રકારે એવી યોગ્યતા તમારામાં કેળવો અને પછી જ એ કાર્ય થઈ શકો, એવી યોગ્યતા વિના તમે એ કાર્ય કરી શકો નહીં. અને ત્યાં તો અમેરિકામાં તો જો એવી યોગ્યતા તમારી પાસે નથી અને તમે એવું કાર્ય કરો છો ને એમાં કંઈક જો ભૂલ થઈ તો તમારી પર મોટો કેસ માંડવામાં આવે અને મોટા મુશ્કેલીમાં મુકાઈ જાઓ. હવે અહીંયા ધર્મમાં પણ એવું જ છે, તમારી યોગ્યતા હોવી જોઈએ. ધર્મ માર્ગમાં તમે શ્રાવક થયા છો અને તમે પોતાના સ્વરૂપ માં જવા માટે તત્પર થયા છો, સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, મુક્તિની પ્રાપ્તિ કરવી છે, સાધક થયા છો તો તમારી એ વિશેની યોગ્યતા હોવી જોઈએ. અને એવી યોગ્યતા શું છે એ વાત અહીંયા જણાવી છે કે જે પોતે પોતાને જૈન કહેવડાવે છે એ ગમે તે જ્ઞાતિનો હોય, એ વાણીઓ હોવો જરૂરી નથી, એ ક્ષત્રિય હોય તો ચાલે, બ્રાહ્મણ હોય તો પણ ચાલે, ખ્રિસ્તી તરીકે કોઈ પણ પ્રકારનો કોઈ જ્ઞાતિ, ત્યાં અમેરિકન જ્ઞાતિ કોઈ પણ હોય કે યુરોપની કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ એ પિગમી હોય કે એ ગમે ત્યાંનો હોય, એ બ્લેક હોય કે ગમે તે હોય, પણ એ જો જૈન દર્શનને અપનાવે છે તો એ જૈન છે, જિનેશ્વરની આજ્ઞાને માને છે તો જૈન છે. અને એવી જિનેશ્વરની આજ્ઞામાં આવતા પહેલા, જિનેશ્વરની આમન્યામાં આવતા પહેલા સૌથી મહત્વની જો કોઈ વાત હોય તો સાત વ્યસનનો ત્યાગ હોવો જોઈએ, એ સૌથી પહેલી જરૂરિયાત છે. જો સાત વ્યસનનો ત્યાગ નથી અને શાસ્ત્રોની જો વાત કરે છે તો એ વાત એની બરાબર નથી. શાસ્ત્રની વાત સમજતા પહેલા, શાસ્ત્રને હાથમાં લેતા પહેલા એનામાં એટલી ડિસિપ્લિન તો હોવી જ જોઈએ કે સાત વ્યસનોનો ત્યાગ. સ્કૂલમાં આપણે આપણા સંતાનોને મૂકીએ છીએ ત્યારે અમુક ડિસિપ્લિન તો હોય જ છે કે એને ટાઈમસર ત્યાં પહોંચવાનું, એને એના જે કંઈ પુસ્તક વગેરે એને સાથે રાખવા પડે, એને જે કંઈ એનું હોમવર્ક કરવાનું કહેવામાં આવ્યું બધું એને કરવું પડે, એને એના ટીચર પ્રત્યે એ પ્રમાણે એને અમુક રીતે જ વર્તન કરવું પડે, ગમે તેમ બોલી શકે, ગમે તેમ ગાળો બોલે, આ તે એવું બધું નથી ચલાવી લેવામાં આવતું. એટલે એ પ્રમાણે ડિસિપ્લિન તો બધે જ હોય છે. તો અહીંયા પણ આ ડિસિપ્લિન સમજીને સાત વ્યસનોનો ત્યાગ તો સૌથી પહેલા કરવાનો. એ ડિસિપ્લિન નથી અને તમે શાસ્ત્ર અભ્યાસ કરવા બેસી જાઓ એ ચાલે નહીં, એ વાત જ બરાબર નથી. જેને પણ એ ડિસિપ્લિનમાં ક્યાંય પણ દોષ રહી જતો હોય તો એ દોષને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ સાત વ્યસનોનો ત્યાગ એ સૌથી પહેલી વાત કરવામાં આવી છે. સાત વ્યસનોનો ત્યાગ નથી તો પછી એને સામાયિક તો ક્યાંથી હોય? એ તો સામાયિક તો બહુ આગળની વાત થઈ. અને એમાં ભાવ સામાયિકની જો વાત લઈએ, નિશ્ચય સામાયિકની વાત લઈએ તો સંવરની દશા છે, એ તો પોતે પોતાના સ્વરૂપમાં રહે છે એવી દશા છે, એ તો ક્યાંથી થાય? એટલે જેમનું ચિત્ત જુગાર વગેરે વ્યસનોથી મલિન થઈ રહ્યું છે એને આવી સામાયિક હોતી નથી, એને ધર્મ હોતો નથી, એને કોઈ માર્ગ નથી. એટલે શ્રાવકે સૌથી પહેલા એ સાત વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ. અને એની વાત અહીંયા આગળની ગાથામાં કરી છે કે કયા સાત વ્યસનો, એ દસમા શ્લોકમાં વાત કરી છે કે ધૃત માસ સુરા વૈશ્યા ખેટ ચૌર્ય પરાંગના મહાપાપાની સપ્તૈવ વ્યસનાની ત્યજેદ બુધ. બુધ એટલે જે બુદ્ધિશાળી વિવેકી મનુષ્ય છે તે એ બધાનો ત્યાગ, એ વ્યસનોનો, સાત વ્યસનોનો ત્યાગ કરે છે, એ મહાપાપ રૂપ સાત વ્યસનોનો ત્યાગ કરે છે. કયા છે? દૂત એટલે જુગાર. જુગાર રમવો એક મોટા મોટું ખરાબ વ્યસન છે, જેને લીધે થઈને બીજા વ્યસનો પણ લાગુ પડી જાય એવું વ્યસન છે. એની વૃત્તિ, એ જુગાર રમવાની જે વૃત્તિ જે છે ને, એ પાપની વૃત્તિ છે. એવું જુગાર રમવાનું જૈનને હોય નહીં, કોઈ પણ પ્રકારનો જુગાર ન રમે, જુગાર ન હોય. માંસ, માંસનું ગ્રહણ ન કરે, એટલે માંસમાં બધું આવી જાય. માંસ એટલે માત્ર માંસ એમ નહીં, એમાં પછી ઈંડા પણ આવી ગયા અને સી ફૂડ પણ આવી જાય, બધા જ પ્રકારના સી ફૂડ, ઈંડા, માંસ બધું આવી જાય. એ એનો એનો ત્યાગ જ હોય. પછી એમાં દલીલ કરવા ન જાય કે એમાંથી આમ છે ને તેમ છે ને એવી બધી વાતો ન કરવા. પણ સાયન્સ પ્રમાણે ઈંડામાંથી પ્રોટીન મળે છે એવી મૂર્ખાઈભરી વાતો જો એ કરતો હોય તો એને સમજવું કે હજી એને તો ઘણા ભાવો બાકી છે, એને તો અનંત ભાવ બાકી છે. એને એવો ખાવાનો ભાવ કેમ થાય છે કે જ્યાં જીવો રહેલા છે એમાં અસંખ્ય જીવોની હિંસા થઈ રહી છે, એવા એને કેમ વિચાર આવે છે? એટલે એવા ભાવ એને હોય જ નહીં. વિજ્ઞાન તો જે જુએ છે, એ વિજ્ઞાનમાં જે વાત આવે છે એ તો ઇન્દ્રિય દ્વારા જેટલું જાણે છે એટલું જ જાણે છે. અતિન્દ્રિયપણે એ જાણતો નથી કે શું વસ્તુ છે. અતિન્દ્રિયપણે ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એને જાણતો નથી કે ક્યાં અસંખ્ય જીવો પડ્યા છે અને ક્યાં ત્રસ હિંસા છે. એ કંઈ એ વિજ્ઞાન કંઈ જાણતું નથી, એ તો ઇન્દ્રિય દ્વારા જ જ્ઞાન કરે છે. અતિન્દ્રિયપણે ભગવાનને જે જ્ઞાન આવ્યું છે એ જ્ઞાન એને નથી. અને ભગવાનના જ્ઞાનમાં શંકા કરવા જેવી જે મૂર્ખાઈ કરી રહ્યો છે એ મિથ્યા દ્રષ્ટિ તો અનંત ભવ કરશે. એટલે એવી ભૂલ કરવી નહીં, એવી દલીલો કરવી નહીં ને માનવી નહીં અને એવા પ્રચારમાં પડવું નહીં. ઘણાના મનમાં એવી બધી વાતો હોય છે. તો એમાં માંસનો ત્યાગ હોય, મદ્ય, દારૂનો ત્યાગ હોય. દારૂની સાથે બધું જ આવી જાય, સમજી લેવાનું કે દારૂનો ત્યાગ છે એટલે દારૂ એક નહીં પણ બધા જ એવા પદાર્થો, એ ગાંજો, ચરસ, LSD બધું જ એમાં આવી જાય, જેને લીધે થઈ અને એ ભાન ભૂલી જાય છે, એ બધા જ પદાર્થોનો એને ત્યાગ હોય. મદ્ય કહેતા સમજી લેવું કે દારૂ, દરેક પ્રકારના દારૂ અને બધા જ વ્યસની જે ચીજો છે, તમાકુ આદિ બધું જ એમાં આવી જાય, એ બધાનો એને ત્યાગ હોય. વેશ્યાગમન એને ન હોય, વેશ્યાગમન ન હોય. પુરુષ અને સ્ત્રી બંનેને માટે, પુરુષને માટે સ્ત્રી વેશ્યાગમન ન હોય, સ્ત્રીને માટે પુરુષ વેશ્યાગમન ન હોય. એવો વિચાર પણ ન હોય, એવો વિકલ્પ પણ હોય નહીં. અને એવી જે એવી જે કથાઓ છે એ પણ એને વાંચન પણ એનું ન હોય. એવી વિષયાઓની જે કથાઓ વગેરે જે હોય એના વાંચન વગેરે હોય નહીં, એની ચર્ચાઓ પણ એ ન કરે, એવા વિચાર પણ એ ન કરે. એને મનને કલુષિત થતું અટકાવવા માટે થઈને જેને ધર્મમાં પ્રવર્તવું છે એને ગમે તેવા વાંચનો ન કરવા જોઈએ, એને ગમે તેવું જોવું પણ ન જોઈએ. આંખથી જોવું, કાનથી સાંભળવું, એ બંને જે છે એ અનુમોદના જ છે. ભલે બોલતો નથી, કદાચ એ બોલતો નથી, પણ એ જુએ છે અને કાનથી સાંભળે છે, એમાં એક પ્રકારે અનુમોદના થઈ જાય છે. કેમ એમાં એને રસ પડે છે, કેમ જોયા જ કરે છે? જ્યાં એ વાત આવે છે તો એને એ બંધ કેમ કરી નથી દેતો? ત્યાંથી ઉઠીને ચાલ્યો કેમ નથી જતો? એટલે એ ભાવ, એ વેશ્યાગીરીના જે ભાવ છે એની સાથે કોઈ પણ પ્રકારે એને તન્મયતા થાય તો એ બધું એ જ છે. એટલે એવું વેશ્યાનું સાહિત્ય પણ એને લાવવું નહીં, વસાવવું નહીં, વાંચવું નહીં, વાંચવા પ્રત્યે અનુમોદન આપવું નહીં, એનાથી દૂર રહેવું. ટીવીમાં આવતું હોય તો જોવું નહીં, જોવા પ્રત્યે અનુમોદન આપવું નહીં, એમ દૂર રહેવું. શિકાર, શિકારનો એને વિકલ્પ પણ હોય નહીં, શિકારનો વિચાર વિકલ્પ પણ આવે નહીં, કોઈ જીવની હિંસા કરવાનો કારણ વગર. આ બધા થાય છે ને, ફિશિંગ કરવા જાય છે ને, પછી ઘણા લોકો કે એ બિચારા ભલે ને કરતા, તમારું શું જાય છે, બોલ બોલ કરો છો, તો આવું બોલે, અરે પ્રભુ તમે શું વાત કરો છો, આ તમે શું કરો છો, અનુમોદન કરી રહ્યા છો. આપણે કહીએ ને કે આ શું બધા ફિશિંગ લઈને બેઠી રહ્યા છે, બધા પાપી જીવો, આટલું બધું પાપ કરી રહ્યા છે, અરે ભગવાન આ દેશમાં આટલું પાપ. તો પેલા બોલે આપણી સાથે રહેલા હોય ને પાછા કે તમે શું કરો, આની પંચાયત કરો છો, કે એનું કામ કરે છે, તમે તમારું કરો ને, તમને કોઈ કહે છે કે તમે ફિશિંગ કરો, બોલો. આવું જે બોલે છે એ પાપમાં પડે છે, એમને ખબર નથી કે અનુમોદના કરી રહ્યા છે. પાપ ભાવ જે છે, પાપ ભાવ છે એ કરવા લાયક છે કે બીજા કરે તો ભલે કરતા, એમ કેવું એનો અર્થ જ એ છે કે તમે એ પાપ ભાવને માન્યતા આપી અને જિનેશ્વરની ભગવાનની વાણીમાંથી જે આવ્યું છે એના કરતા વિરુદ્ધ ભાવે ગયા. એવું હોય જ નહીં. બીજા શું કરી રહ્યા છે, બીજા ગમે તે કરે તો ભલે કરતા, એવો ભાવ આત્મામાં ઉત્પન્ન થાય જ નહીં. સર્વજીવ છે તે સિદ્ધના ભાવે જ પ્રવર્તે, એવો જ ભાવ હોવો જોઈએ કે એ જીવો આ ભૂલ કરી રહ્યા છે ને એ પાપનો ભાવ છે. વર્તમાન પર્યાયમાં અત્યારે જે કરી રહ્યા છે પાપ છે, પાપ છે, અને એમને અનંત ભવ થશે, એમણે આ વાત છોડી દેવી જોઈએ, એવો જ ભાવ હોવો જોઈએ. કોઈ પણ પ્રકારે એને જસ્ટિફિકેશન ન અપાય. એટલે એ ચોરી હોય, શિકારના ભાવ હોય, કોઈ પણ પ્રકારે, એટલે શિકારની વાત અત્યારે કરીએ આપણે, તો એવા ફિશિંગ વગેરેના કે ચકલીઓને મારવા ને બધા જ્યાં જાય છે ને એરગન લઈને એને બધું, આ બધું ન હોય પ્રભુ, ન હોય. એવાને અનુમોદન પણ ના આપવું, એને પ્રોત્સાહન ના આપવું, ને એને એવી સરળતાઓ પણ ન કરી આપવી કે જેથી કરીને એમાં એ કરે, એવી સરળતાઓ પણ ન કરી આપવી. કોઈ કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હોય અને પછી મોટું લેક બનાવીને અંદર ફિશ રાખે, ના, એવું ન કરાય. પ્રભુ તમે જૈન થયા છો, તમારે એવું ન કરાય. જેને લીધે થઈ અને જ્યાં હિંસા થઈ શકે, શિકાર થઈ શકે એવું વાતાવરણ ક્રિએટ કરવામાં તમે કોઈ પણ રીતે મદદરૂપ થાઓ એવું ન હોય. તમારાથી એવી ગનની ફેક્ટરીમાં કામ પણ ન થાય કે જેના દ્વારા એ હિંસા થતી હોય, એ પણ ન હોય. ચોરી ન હોય, કોઈ પણ પ્રકારે ચોરી ન હોય. આપ્યા વિના કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી એનું નામ ચોરી છે. પડી વસ્તુ જે છે એને પણ પોતાની માની લેવી, મળી જાય એટલે એ પણ ચોરી છે. ચોરીનો ભાવ ન હોય, ગૃહસ્થને કોઈ પ્રકારની ચોરી ન હોય, ટેક્સની પણ ચોરી ન હોય. જો એક વાત કહું છું, ટેક્સની પણ ચોરી ન હોય. ચોરી કોઈ પણ પ્રકારે, રાજની ચોરી ન હોય કે કોઈની પણ ચોરી ન હોય, કોઈ પણ પ્રકારે ચોરી ન હોય. વસ્તુ લેવાની અથવા તો માયા કરવી, માયારૂપે ચોરી, ઘણી વખત માયારૂપ ચોરી હોય. માયારૂપ ચોરી કયા પ્રકારે હોય કે પોતાને કંઈક આવડતું હોય અને અથવા તો કોઈક વસ્તુ એવી મળી ગઈ હોય અને બે જણા સાથે હોય તો એની સાથેનાને એ બતાવવું નહીં, અથવા તો સાથેના પાસે એવી કોઈક માહિતી આવી ગઈ હોય તો એને પોતે એ ચોરી લેવી અને પેલાને એમ દર્શાવવું કે ભાઈ હવે નથી, તારું ક્યાંક ચાલી ગયું છે. આવી પ્રકારની ઘણી ચોરી થતી હોય છે. અભ્યાસની અંદર પણ લોકો આવી ચોરી કરતા હોય છે. પંડિતો પણ કંઈક વસ્તુ પોતાને ક્યાંકથી મળી ગઈ હોય તો એ પછી એ બીજાને આપવા, આપવી ન પડે એ માટે થઈ, અથવા તો બીજાને ન ખબર પડે એવી માયા રૂપે એની ચોરી કરતા હોય. એ બધું ન હોય, કોઈ પણ પ્રકારની ચોરી ન હોય, વિકલ્પ પણ ન હોય. અને પર સ્ત્રી ગમન, અન્ય સ્ત્રી સાથે એ જ પ્રકારે અન્ય પુરુષ સાથે નો ભાવ એને ન હોય, એમ સાતે પ્રકારના વ્યસનોનો એને ત્યાગ હોવો જ જોઈએ. આ બધા મહાપાપ સ્વરૂપ છે અને જે બુદ્ધિશાળી મનુષ્ય છે એણે તો આ સાતે પ્રકારના વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ. અને વ્યસન શા માટે કહ્યા છે, કેમ કે એ વારંવાર કરવાનો ભાવ થયા કરે છે. એક વાર કરે ને એટલે પછી બીજી વાર પણ કરવાનું થયા કરે, એટલે એને વ્યસન કહેવામાં આવે છે. જે વારંવાર કરવા તરફ દોરવાઈએ એનું નામ વ્યસન છે. એટલે આવા કોઈ વ્યસન એને હોય નહીં. એ બધા પાપનો બંધ કરાવે છે અને એના દ્વારા ઘણા ભાવ થાય છે. તો વિવેકી મનુષ્ય એનો ત્યાગ કરવો જોઈએ. તો આજે અહીંયા 10મા શ્લોક સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ, અન્યથા આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. તો પ્રશ્ન નથી તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જે કંઈ શ્રાવકના આચારની વાત કરી છે ને એને ફરીથી વાંચી જવી અને વિચારવું કે આપણે આમાં ક્યાં કઈ જગ્યાએ ઢીલા પડ્યા છીએ, એ ઢીલાશને કાઢવાની છે. આજે આ વાત કરી છે, ગઈકાલે જે વાત કરી એમાંથી મૂળ વાતને એ પણ લેવાની છે કે ભાઈ આપણા આચાર વિચારમાં હજી કેમ ફેર નથી આવ્યો અને ક્યાં ક્યાં ઢીલાશ રહી ગઈ છે, એ ઢીલાશને આપણે દૂર કરવાની છે. એટલા માટે તો આપણે આ શ્રાવક આચારનો વિષય લીધો છે. માત્ર એટલું દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીને એટલી માન્યતા અને એની મોટી ચર્ચાઓ કરીએ અને પછી આચરણમાં કંઈ પણ ન હોય તો વાત બરાબર નથી. સાત વ્યસનોનો ત્યાગ અને જે પ્રકારે જે શ્રાવકના છ અંગની વાત કરવામાં આવી છે, એ છ અંગ શ્રાવકના જે છ કર્તવ્ય, એ કર્તવ્ય માટે થઈને આપણે કટિબદ્ધ થવું અને જે ઢીલાશ હોય એને દૂર કરવી, એ નથી કરતા તો પછી આ સ્વાધ્યાયનો કોઈ અર્થ નથી. તો આજે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરી. હા બોલો પ્રભુ. ના, આચારો આવા હોવા જોઈએ. હા બરાબર, આવું હોય. શ્રદ્ધામાં તો છે ને, ભલે એમ નથી પણ શ્રદ્ધામાં તો છે ને કે રત્નત્રય છે એ જ મોક્ષ માર્ગ છે એવું શ્રદ્ધામાં, એટલે ધારણા જ્ઞાન સુધી તો છે ને, ભલે અનુભવ સહિતની એ શ્રદ્ધા નથી, અનુભવ સહિત નથી થયું, કઈ વાંધો નહીં, અનુભવ થશે, પણ એટલું તો માન્યું તો ખરું ને કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે જ મોક્ષનો માર્ગ છે, જીનેશ્વરની વાણીમાં જ પરમ સત્ય આવ્યું છે. આ બધું જયારે હોય ત્યારે પછી ચારિત્રની વાત લઈએ, અને ચારિત્રની અંદર આ જે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એવું શ્રાવકનું ચારિત્ર, આપણે પરિગ્રહ સહિત છીએ તો શ્રાવકનું ચારિત્ર તો આપણને હોવું જોઈએ ને, એટલું સ્વીકારીએ તો પછી એ પ્રમાણે આપણે પ્રવૃત્તિ પણ થવી જ જોઈએ, દર્શનની પ્રવૃત્તિ આપણને થવી જ જોઈએ, જીનેશ્વરની ભક્તિ જેટલી જે રીતે થતી હોય એ રીતે. પણ આપણને છેવટે રોજ નિયમિત મંદિર સુધી ન જઈ શકાતું હોય તો ઘરમાં ફોટો કંઈ પણ રાખી અને 5 મિનિટ માટે થઈને પણ આપણે વધારે નહીં તો સ્તુતિ વંદન જે કંઈ જે આવડે તે બધું, બહુ નથી આવડતું તો કંઈ નહીં, અંતરમાં એવો ભાવ તો આવે ને. અને ધારો કે તમારાથી સામાયિક 2 ઘડીનું નથી થતું તો પણ અડધો કલાક પોણો કલાક તમે જ્યારે પણ સમય કાઢો અને કે ભાઈ આટલો સમય માટે તો હું નાહી ધોઈ તૈયાર થઈ અને હું બેસીશ અને એ વખતે વાંચન કરીશ, શાસ્ત્રોનો વિચાર કરીશ, બની શકે તો સવારના વહેલા ઉઠીને આપણે જે પ્રકારે ધ્યાનની વાત શીખવાડી છે એવી રીતે એ ધ્યાનનો પણ પુરસાદ કરી જેથી નિર્વિકલ્પનો પુરસાદ થાય. અને એ કરતા પહેલા જયારે શરૂ કરીએ ને ત્યારે પણ આપણે સ્તુતિવંદન વગેરે કરીએ ને, એટલે આ બધું તો આપણને નિત્યક્રમમાં હોવું જ જોઈએ અને એ બહુ ભાવ સહિત હોવું જોઈએ, બરાબર છે ને? હોય જ એમાં, ભલે સમ્યક દર્શન નથી તો બધું જ હોય, હોય તો બધું, પણ દ્રષ્ટિમાં એટલું કે એના દ્વારા મારે આટલા દ્વારા મને મોક્ષ પ્રાપ્ત થઈ જશે એમ નથી, મારે હજી આગળ વધવાનું છે, આની સાથે હજી મૂળ વસ્તુ મારે આગળ વધવાનું છે. શ્રાવકના આચાર તો જોઈએ જ. બરાબર છે, શ્રાવક આચાર તો જોઈએ જ. આપણે જે જે ધારો કે તિથિ યાદ નથી રહેતી, 14 ને એ બધું યાદ નથી રહેતું, તો અમારા પિતાશ્રીએ ઘણા વર્ષો પહેલા જયારે ત્યાં 85 અને 79 ને એ વખતે આવ્યા, 79 પહેલી વખત ફિનિક્સ આવ્યા ત્યારે એ ફિનિક્સમાં લોકોએ કહ્યું, થોડા લોકો હતા તેમને બધા ભાઈ કહેતા તો કે ભાઈ પણ હવે 14 ને બધું યાદ નથી રહેતું, અહીંયા તો હવે તો બધું સહેલું થઈ ગયું છે, અત્યારે તો એ પ્રશ્ન નથી, તો કે શું કરું? તો એમણે એમ કહ્યું કે આપણે એક વાર નક્કી કરો ને, કઈ વાંધો નહીં કે એ દિવસે લીલોતરી નહીં ખાવી. એટલે હજી ઘણા લોકો હજી અત્યાર સુધી એટલા બધા વર્ષો વીતી ગયા છતાં પણ મંગળવાર છે તો કે લીલોતરી નથી ખાવી. એ લોકોએ ફિનિક્સમાં એ લોકોએ બધા નક્કી કર્યું કે મંગળવાર આપણે લીલોતરી નહીં કરવી. અને જયારે હું 84 ગયો ત્યારે એક અચાનક જે મંગળવાર હતો ને મને યાદ છે, જે દિવસે પહેલો મંગળવાર હતો મારો, મને કે આજે તો લીલોતરી નહીં હોય, આજે મંગળવાર છે. મેં કહ્યું મંગળવાર ને શું? તો કે ભાઈએ અમને આ રીતે શીખવાડ્યું છે એટલે અમે બસ એક દિવસ રાખીએ છીએ, એટલે મહિનામાં 4 દિવસ એવી રીતે લીલોતરી નથી ખાતા અને બાકી પરિષણ વગેરેની ખબર પડે છે તે વખતે અમે લીલોતરી. એટલે આ એક અંદરમાંથી તમે તમારી રીતે ત્યાં ફેરફાર કરીને એવું કરી શકો ને, એમ એ બધું હોય જ, હોવું જોઈએ. એમ ના હોય કે ના ના હવે બધું કરવાનું તો અંતરમાં જ છે ને, અમે તો લીલોતરી ખાઈએ ને અમે બટાટા ખાઈએ, ના એવો ભાવ હોય પ્રભુ, એવું ના હોય. ગુરુદેવે બહુ સ્પષ્ટ પ્રવચનોમાં ઘણી બધી વખત કહ્યું છે કે ભાઈ એ બધા જે કંદમૂળ છે એની અંદર એક સોયની અણી ઉપર રહે એટલા શરીરની અંદર અસંખ્ય જીવો હોય છે, અને એવા અસંખ્ય જીવો છે, અનંત જીવ સુધીની વાત તો કરી છે પણ અસંખ્ય જીવ જો છે અને એ આપણને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરીએ છીએ તો નથી જણાતા, અને પ્રભુના જ્ઞાનમાં અતિન્દ્રિયપણે જો દેખાયા છે તો પછી શ્રદ્ધા જો સાચી પ્રભુ પ્રત્યે હોય તો પછી માનવું જોઈએ કે ભાઈ અસંખ્ય જીવો છે અને અસંખ્ય જીવો છે તો એની હિંસા ન થાય એ માટે થઈ અને જો આપણે કંદમૂળ છોડી દઈએ તો એમાં ખોટું શું છે? રાત્રિ ભોજન સંબંધી પણ એમ જ છે પ્રભુ, રાત્રિ ભોજનમાં પણ કૃપાળુદેવે પણ કહ્યું છે કે ભાઈ રાત્રિ ભોજન ન કરવું જોઈએ, અંધકાર થયા પછીથી એમાં એવા સૂક્ષ્મ ત્રસ જીવો, સાવરની ત્રસ જીવો, બે ઇન્દ્રિય ઉત્પન્ન થાય છે કે એવા જ રંગના હોય છે, જેવું ફૂડ છે એવા જ રંગના, એટલે દેખાતા પણ નથી અને એમાં એ ત્રસ હિંસા થવાનો ઘણો સંભાવના રહે છે. તો ત્રસ હિંસા ન થાય એ માટે થઈને રાત્રિ ભોજન ત્યાગ કરવો જોઈએ. પછી હવે બહાના બતાવીએ એ વાત બરાબર નથી, હવે નિવૃત્ત થયા છીએ તો હવે થોડુંક આપણે મનમાં રાખવું જોઈએ અને ઘરમાં પણ બધાને કહેવું જોઈએ કે ના ભાઈ હવે એવું નહીં, હવે આપણે દિવસ છતાં જમી લેવું, એટલું તો કરી શકીએ. શક્ય હોય તો આપણે 24 પણ કરીએ, ભલે ને એવું ન થઈ શકતું હોય તબિયતના હિસાબે આમ તેમ, તો એકાદ ગ્લાસ પાણીની છૂટ રાખીને પણ આપણે એવું બધું કરીએ, એ ભાવ તો રહેવો જોઈએ ને. એ બધું ન કરીએ અને માત્ર શાસ્ત્ર વાંચ્યા કરીએ એમ પણ નહીં ચાલે, એવું પણ નહીં ચાલે, બરાબર છે ને પ્રભુ? એટલે ત્યાંના જે સંયોગો છે એ અનુસાર આપણે બધા ફેરફારો કરવા જોઈએ અને જેમ બને એમ ઓછી હિંસા થાય એ માટે બધું કરવું જોઈએ. જીવોની હિંસા સંબંધી વાત આવશે ત્યારે આપણે બીજી વાત લઈશું. તો આપણે સુખધામ બોલીએ પ્રભુ. જય જીનેન્દ્ર.